प्रवचन नंबर 670 तारीख 24/3/1968 प्रश्नोत्तरी।
સાધકની સ્થિતિના વર્ણનમાં એવા જાણ્યો પ્રજ્ઞા આવે આવીને આવે છે. આગ્રહો નથી, ઉપાધિ નથી, માટે એને જાણે, કરતો નથી માટે એને જાણે છે. એ વાત સાચી છે. સવિત્ર દશામાં જાણે છે, કોઈ કોઈને કોઈ વખતે વ્યવહાર જાણેલો નથી, સાચી વાત છે. પણ એમાં ભૂલ શું થઈ ગઈ છે? ખોટી જ્ઞાન નથી. આત્મા એને જાણે છે, એમાં વ્યવહારનો પક્ષ આવી જાય છે, મનનો વિષય છે. ભેદ માત્ર મનનો વિષય છે, એમ ગાથા છે ચોખ્ખી. દસગાથામાં બે ગાથા છે કે ગુણ કેતું નથી કે તું મને જાણ, અને જીવ પણ ગ્રહવા ન જાય બુદ્ધિગોચર ગુણ નહીં. એટલે જીવનું જે જ્ઞાન છે, અતિર જ્ઞાન, એ ભેદને જાણવા જતું જ નથી. ભેદને જાણવા જાય તો લોકોને જાણે. એક વાર વાત કરી હતી અને ખ્યાલનો યાદ કર્યો, યાદ છે કે એને કહ્યું હતું, પર્યાયના ભેદ ઉપર ત્યાં જાય ગયું, ત્યાં સ્વતંત્ર કેટલું થઈ ગયું તે કહ્યું હતું. જે મારે કહ્યું ને કે જાણતું જ નથી, એને છક્કો માર્યો ક્રિકેટમાં, મારે છક્કો રસ્તાની ઉપાય નથી ગયા. એ મારે કહ્યું, મેં કહ્યું જાણવું કહ્યું તને કે પર્યાયને જાણે તો સ્વપ્ન પ્રકાશક મારી જુઓ. એનો અર્થ એ છે કે દ્રવ્યને જાણે તો સ્વપ્રકાશક થઈ ગયું અને સ્વપ્ન પ્રકાશક જુડી ગયું, એવું ગ્રહ છે કે એમાં એ ગોળી ગયા. અભેદને જાણે તો તું સ્વપ્રકાશકમાં આવી ગયો, આત્મા થઈ ગઈ, અને પર્યાયને જાણે છે તો સ્વપ્ન પ્રકાશક. તો હવે પર્યાયના ભેદને જાણે તો લોકોને જાણે, એમાં કોણ તો જાણતું નથી. પર્યાયના ભેદ આત્માનું જ્ઞાન દસ ગાથા કોઈ અપૂરું છે. બાકી વાદ વિવાદ વિષય નથી. શાસ્ત્રમાં જાણેલો પ્રજ્ઞાન છે, આપણે જાણેલો પ્રજ્ઞાન લેવું બસ. કોણ જાણે છે એ આપણે વિચારવું. સાધકનું જ્ઞાન કયું જ્ઞાન એને જાણે છે? મને આ વાત ચર્ચાઈ ગઈ હતી અંદર કે એક તો ઇન્જિનિયર એને જાણે છે, એટલે ઉપચારથી આત્મા એને જાણે છે એમ આવે. પછી બીજો ભેદ કર્યો હોય કે એ અતિન્દ્રિય જ્ઞાનમાં એનો પ્રતિભાસ થાય છે ભેદનો, એટલે ઉપચારથી ભેદને જાણે છે. પણ ઉપચારનું કથન છે, ધ્યાન રાખે. કયું બે વાત કરી, ઇન્દ્રિય જ્ઞાનની પ્રિય પ્રગટ થઈ ચૂકી છે સાધકને, તો એમાં એનો પ્રતિવાદ તો થાય છે ને, રાગનો ભેદ છે ને. જાણેલું પ્રજ્ઞાન કયો રાગ છે, પાંચ બાર વખતે જાણે છે, સમજી ગયા. પણ જાણે છે કોણ કે પહેલો પ્રકાર એ છે કે બુદ્ધિનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. અને બીજા પ્રકારમાં આવવું હોય તો એનો પ્રતિવાદ દેખીને ઉપચારથી આત્માનું જ્ઞાન એને જાણે છે, કાંઈ પણ ઉપચાર છે. જ્ઞાની એને ઉપચાર માને છે અને અજ્ઞાનીને અનુચાર બનાવી દીધો છે. આ દસ કાતા કોઈ અપૂરું છે. સીધી વાત સાંભળીને આવ્યો છે. આજે વધારે
વિશેષ
કે કહ્યું હતું કે ભેદને જાણે તો સ્વપ્ન પ્રકાશકમાં આવી ગયો, સમજી ગયા. પછી એની વ્યાખ્યા મેં કરી આજે એ જ્ઞાનની પર્યાય જણાય છે તો સ્વપ્ર પ્રકાશિત થઈ ગયું નહીં, એ તો એ જ્ઞાનની પર્યાય નથી જણાતી. પણ અભેદ આત્મા જણાય છે તો સ્વપ્રકાશક થઈ ગયું. પ્રતિભાસ રહી ગયો પણ અનુભવ થઈ ગયો, એવું છે. એક 10મો શ્લોક છે સમીષાનો, કે શુદ્ધ નહીં અભ્યુદેતી, શુદ્ધ નહીં અભ્યુદેતી, આત્મ સ્વભાવ પર ભાવ ભીન છે ને શ્લોકમાં છે, શુદ્ધ નહીં અભ્યુદેતી, શુદ્ધ નહીં આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદય થાય છે. શુદ્ધ નહીં આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદય થાય છે, અને પર્યાયને પ્રગટ કરે તો શુદ્ધ નહીં રહી. એ 14મી ગાથાનો ઉપરનો શ્લોક છે. 14મી ગાથામાં આવ્યું કે આ અનુભૂતિ કહો કે શુદ્ધ નહીં કહો, આત્મા જ છે, ધ્યેયપૂર્વક નહીં કરી નાખ્યું. અહીંયા ગાથા ધ્યેય છે, પ્રયાસ લઈ લીધું છે,
પણ એ ધ્યેયપૂર્વક નહીં થાય તો ધ્યેય સાચું બરાબર છે.
એક સમયમાં છે ને, પણ કાળભેદ નથી. ધ્યેય થાય ને ધ્યેય આવતીકાલે થાય. બહુ સમીસાર તો સમીસાર છે, બસ એકલો જંગલમાં જઈને ગયો જાય સમીસાર નહીં, નહીં બે સમીસાર લઈ જાય, એક આ ને એક નિમિત, કોઈ ત્રીજાની જરૂર નહીં. અમેરિકામાં થાય આ કામ, ન થાય એવું કઈ નથી, પણ કે થાય ભગત ને
કમલે
કમલે કમલે. અમેરિકા ક્ષેત્ર નડતું છે, આ સત્સમાજનો અભાવ છે, પૂછ પડે તો કેને પૂછવું, બધું છે અગવડતા. પણ હવે જો એ આત્માની અધિકતા હોય તો કમાણી છોડીને આવી જાય દેશમાં, એમાં શું? હા યાર, તો હા અહીંયા તો પછી કમાવાનું કઈ નહીં, પણ કમાઈ લીધું છે, પણ એને ક્યાં કમાવાનું લીધું? તમને કોઈની પાસે કરોડ, કોઈની પાસે 2 કરોડ, 5 કરોડ દાખલ. અંતાબેનના ભાઈ આવ્યા હતા અહીં દાખલ, એની પછી એ રીતે ઘણો પીછો, પણ દીકરીઓમાં અને દીકરીના રાગમાં ખેંચાય ને મારે છે, કઈ ભલે પોતાનું કામ કરે છે, પણ કાચા જીવને સત્સમાગમની જરૂર છે. શ્રીમદ એ બહુ ભાર મૂકો છે સત્સમાગમ, ખરેખર સત તો અહીંયા છે, પણ એની કંઈક કેટલીક મદદ પૂછ હોય ને એ ગુરુગમે નીકળી જાય. એમ લીધું છે કે શાસ્ત્રનો મર્મ જ્ઞાનીના હૃદયમાં રહેલો છે, એમ લીધું છે. પંચાધ્યાયમાં પ્રશ્ન આવ્યો, સમજી ગયા કે આ અનુસ્વરૂપ શું? એમ કે નિશ્ચયની એ વિકલ્પ થાય કે આમ થાય, એનું સ્વરૂપ શું? કે એ કોઈ મહાનિય ગુરુ, મહાન ગુરુ હશે ત્યારે તને એનો પણ મળી જશે, એક ઈશારાથી મળી જાય, ઈશારાથી નીકળી જાય અને મને લાગુ પડી જાય. સમજી ગયા? એવી રીતે સંધ્યાની ગુરુ પડી હતી, ત્યાં ખુલાસો કર્યો, જે ગુરુ ને બોલા ધરધર ફુલક ચારે બાજુ પૂજા કરી, ભક્તિ કરી, યાત્રા કરી, 100 વખત યાત્રા કરી, સમય છે જેવો કોઈ કે એમ કર્યો જ મળે, પણ આત્મદર્શન નથી આપ્યો. પછી જો એ કારંજા રંચાઈ હતા ફુલક, ક્યાંય ફટારક હતા, દેવેન્દ્ર કીર્તિ નામના ફટારક હતા, એ સમયસારના પાઠ્ય હતા. ઓકે, કહ્યું કે દેવેન્દ્ર છે પાઠક પટાર, એની પાસે તમે જાઓ, કઈક રસ્તો મળશે. તો તે નિવેશ આ વિનયપૂર્વક વંદન કર્યું, ખૂબ વિનયપૂર્વક. પછી કે બાપજી, મારે તો આત્માના દર્શન કરવા છે, આટલો રૂપિયું, આટલો રૂપિયું, રામ કર્યું, તેમ કર્યું, બધું કર્યું, કોઈ 6-8 દિવસ ઉપવાસ કર્યું, તો ઉપવાસ કરી નાખ્યું આત્માની પ્રાપ્તિ માટે, બધું કર્યું, પણ આત્માના દર્શન કરતા દેખને વાળો દેખતા નહીં. પેલું વાક્ય કહ્યું એમ કહેવાય નહીં કે આ શું કહેવા માગે છે, કે આંખ તો છે મારી અને મને આંગળો કહે છે. કે બાપજી, આપતા માર્મિક વાક્ય કા અર્થ મેં સમજ નહીં શકા, ફિર જે આપ કૃપા કરી કહો. પછી બીજું આટલું કહ્યું, દેખને વાળો કો દેખ લે, નહીં દેખતા એટલું દેખને વાળો. આમ ઈશારો કર્યો, ઈશારો કર્યો, મેં કીધું પીવો જાય ગયું ખરા. અરે આ તો જાણનારું ક્યાં આવી ગયું છે મને. એટલે મનથી કોઈ વખતે એનું કામ એટલું યોગ્ય થાય નહીં, અને એ આમે શબ્દ નીકળવાનો હોય યોગાનું થઈએ કામ. એના કરતા આ મેં લીધું છે એનું સ્પષ્ટીકરણ કર્યું, એટલું જ બોલો. સાચી ખોટી નહીં કહું, આમાં જે લીધું છે એ સાચું છે ખોટું છે એમ કોઈને હું કોઈ દી કહેતો નથી. હું મારા વિચારો કહું એમાં એ ના, એટલે તમારે સમજી જવાનું કે
આ મારો બંધ પણ હવે મેં કોઈને પ્રતિપાદન કર્યું હોય ને કોઈને ન બેઠવું હોય કદાચ એવું હોય ને. ગુરુદેવની જે સેટમાં એક વાત આવી પછી અંદર અંદર વાત થાય ને, બીજાને એવું કહ્યું હોય કે ના આ વાત બરોબર નથી
તો સ્વતંત્ર છે
ના એમ નહીં, પણ એને બી સમજવું હોય સમજવું હોય.
એને આપણે સમજાવવાની જવાબદારી આપણા ઉપર નથી બેન. આપણે કઈ છૂટું, આપણા વિચારો કેવા કે મને આ ગુરુદેવનું વાંચીને સાંભળીને મને આમ ભાસ્યો છે એ તમને હું કહું છું, તમે વિચારજો બસ. બીજું કઈ આપણે ત્યાંથી કટ ઓફ કરી નાખવા, લાલ લંબાવી નહીં જરાય. લાલ લંબાવશો તો આપણે દુઃખી થશું, ક્યાં સુધી એને સમજાવશો તમે. આપણે કઈ છૂટું બસ, બીજું કઈ. મને ઘણા પેલા સદગઢમાં એક પગડી વાળા ભાઈ હતા ગુજરાતી, તો એ લાંબુ લાંબુ લખીને આવે તો મને આમાં સાચું છે ખોટું એ હરખું કરી દો, એ મારું કામ. મારે કોઈ માથે બોજો બોજો રાખતો નથી. મને પૂછો મને પાસે કહું તમને, બસ એમાં તમારે સુધારી લેવું. એ તો એ પૂછનાર સમજાય ને કે આમ મેં પૂછ્યું છે અને આમ માનું છું, પણ જવાબ આમ આવ્યો એટલે એનું ખુલાસો થઈ જાય નથી. આપણે બાકી તો ક્યાંય લાલ લંબાવવાની નથી, આપી જવાબદારી નથી કોઈને સમજાવવાની, બસ. તો આપણે લાંબા થઈ જાય, એ કરવું જ નહીં કામ. કાલે પૂજ્ય ગુરુદેવશ્રીની કેસેટમાં આવેલ કે ધ્રુવ તત્વના અને પર્યાયના પ્રદેશ ભિન્ન છે. ધ્રુવ તત્વ અને પર્યાય એના પ્રદેશો બે ભિન્ન ભિન્ન છે એમ કાલાય, અને પર્યાયના પ્રદેશ ધ્રુવ છે એ એક બીજો પ્રશ્ન. એમાં એમાં પહેલા પ્રશ્નનો જવાબ કે ધ્રુવ તત્વના અને પર્યાયના પ્રદેશ ભિન્ન છે એ બરાબર છે, ભિન્ન છે એ બરાબર છે. એટલા માટે એનો ન્યાય એવો છે કે ધ્રુવના પ્રદેશ અને પર્યાયના પ્રદેશ સર્વથા એકાંતે એક જ હોય, એકાંત એક જ હોય તો ધ્રુવનું અવલંબન લેતા પર્યાયનું સાથે અવલંબન આવી જશે. એક ધ્રુવના પ્રદેશ ને પર્યાયના પ્રદેશ એક હોય તો પર્યાયના નાશે ધ્રુવનો નાશ થઈ જશે, બે એ દોષ મોટો આવશે. માટે પ્રદેશ ભિન્ન છે દ્રષ્ટિ અપેક્ષા એ બરાબર છે, જયારે જ્ઞાન અપેક્ષાએ તમે જ્ઞેયમાં લ્યો ત્યારે નિર્મળ પર્યાય અને આત્માના પ્રદેશ એક જ છે, પ્રદેશ ભેદ નથી. એ બે વિવેક્ષા લઈ લીધી. પર્યાયના પ્રદેશ નહીં, અને પર્યાયના પ્રદેશ ધ્રુવ છે. પર્યાયના પ્રદેશ ધ્રુવ છે. ધ્રુવનો અર્થ એ એક સમયનો સત છે હોવા પણ એમનો ધ્રુવ, કેમ કે પર્યાય તો નાશવાન છે. પર્યાય કાંઈ તે જ પર્યાય ટકી રહીએ એવું તો છે નહીં. પર્યાયનો ઉત્પાદ થયો અને પછી વ્યય થઈ જાય છે. છતાં એ ધ્રુવ કેમ કહ્યું કે તેને તેને તે તેવી ને તેવી, કેવું જ્ઞાન કેવું જ્ઞાન કેવું જ્ઞાન, તો કેવું જ્ઞાન ધ્રુવ કહેવાય એમ. એ અપેક્ષા એ ધ્રુવ પ્રદેશ ધ્રુવ ને, કેમ કે એ એક સમયનો પ્રદેશ જ છે. એને ધ્રુવને લાગતો ઉડતું કઈ નથી, જુદું પાડી દો પર્યાય ને, દ્રવ્ય ને અડે ની એવી પર્યાય. અને પર્યાયના પ્રદેશ ધ્રુવ છે, તો ધ્રુવ તત્વના અને પર્યાયના પ્રદેશ ભિન્ન છે એ વાત તો બરાબર સારી રીતે અંતરમાં બેઠી છે. પરંતુ પર્યાયના પ્રદેશ ધ્રુવ છે એ વાત પહેલી વાર સાંભળી તો એ માટે મારી સમજ નીચે પ્રમાણે છે, તે સાચી છે કે ખોટી આપ જણાવશો. ખોટી હોય તો સાચી વાતની સમજ આપવા કૃપા કરશો. આત્મદ્રવ્યના અસંખ્ય પ્રદેશમાંના દરેક પ્રદેશના ઉપરના ભાગમાંથી પર્યાય ઉઠે છે. હવે તે પર્યાયનો ઉત્પાદ થઈને વ્યય થાય છે અને પરંપરાના મેઘભાવ રૂપે થઈ જાય છે. હવે જેટલા પ્રદેશમાંથી પ્રદેશ પહેલી પર્યાયનો ઉત્પાદ થયો તેટલા જ અને તે જ પ્રદેશમાંથી બીજી પર્યાયનો ઉત્પાદ થાય છે, માટે પર્યાયના પ્રદેશ ધ્રુવ કયા છે તે બરાબર છે. એક સમયનું સત છે માટે ધ્રુવ છે, અને ત્રિકાળ સત છે માટે ત્રિકાળ ધ્રુવ છે. ધ્રુવના બે પ્રકાર છે, ક્ષણિક ધ્રુવ અને ત્રિકાળ ધ્રુવ. ઉત્પાદ છે એ ધ્રુવ છે, તે સમયનું ધ્રુવ તત્વ છે. ધ્રુવ તત્વ એટલે અનંત ગુણો પીને ન લેવું ધ્રુવમાં. ધ્રુવ દ્રવ્યને ધ્રુવ કહેવાય ને પર્યાયને ધ્રુવ કહેવાય. દ્રવ્યને ધ્રુવ કહેવાય એ બરાબર છે, કેમ કે એમાં આનંદ ગુણનો પિંડ છે પરમાત્મા પોતે. અને ધ્રુવ એટલે એવો ને એવો, એવો ને એવો, તેનો તે તેનો તે તેનો તે તેનો તે ફરતું નથી. અને જે અતિશય જ્ઞાન પ્રગટ થયું, સમ્ય જ્ઞાન પ્રગટ થયું, તે સમ્ય જ્ઞાન સમ્ય જ્ઞાન સમ્ય જ્ઞાન સમ્ય જ્ઞાન સાધી અનંતકાળ ઉતરી રહેશે. તો સમ્ય જ્ઞાનની અપેક્ષા એ તે પર્યાયને પણ ધ્રુવ કહેવાય. તેની તે તેની તે તેની તે એમ ભલે પર્યાય પલટે છે, પણ જાત એકની એક, એકની એક, એકની એક એમ, તે અપેક્ષાએ તેને ધ્રુવ કહેવાય. બીજું કાલસુદ પર્યાય પણ ધ્રુવ કહેવાય. એટલે એના અભિપ્રાયમાં જે હોય ગુરુદેવના, એ અભિપ્રાયથી આપણે જાણવું જોઈએ. કારણ કે તો ખુલાસો કઈ કાલસુદ પર્યાય તો કર્યો જ નથી આમાં. એને પર્યાયને દ્રવ્ય બે લીધું છે, બાકી કારણસુદ પર્યાય પણ ધ્રુવ કહેવાય છે. ધ્રુવ કેમ કહેવાય છે કે એ ગુણો છે. કારણસુદ પર્યાય ઉત્પાદન નથી, એ ગુણો છે, એમાં પરંપરાની ફળ લક્ષણ છે, માટે ધ્રુવ છે. ઘણી વ્યવસ્થાઓ છે. હવે પર્યાય છે, કેમ કે પાણી છે, પાણી તો પાણીમાંથી કલોલ ઉઠે છે, તો કલોલ ને એક અપેક્ષા એ પાણીના દળનો આધાર નથી, અધરથી ઉઠે છે. અને એક અપેક્ષા એ દળને આધારે જ ઉઠે છે. દળને આધારે ઉઠે છે કલોલ, અને કલોલ પાછું પાણીમાં સમાઈ જાય છે, સમજ્યા, તરંગો. એટલે પર્યાય દ્રવ્યમાંથી આવે છે અને દ્રવ્યમાં જાય છે. હવે દ્રવ્યમાંથી આવે છે અને જાય છે ત્યાં સુધી તો કોઈ જાતનો દોષ બંધમોક્ષ છે નહીં. આ સામાન્ય કથન કહ્યું મેં. દ્રવ્યમાંથી પર્યાયો આવે છે અને પર્યાય પાછા એમાં સમાઈ જાય છે, તો એ અપેક્ષા એ તો કોઈ બંધમોક્ષનું કારણ નથી. પર્યાય જ્યારે દ્રવ્યમાંથી ઉત્પન્ન થાય છે, અંદરથી શક્તિની વ્યક્તિ થાય છે પ્રગટ, એ વ્યક્ત પર્યાય પ્રગટ થાય છે ત્યારે સ્વસંગનું થાય છે કે પરસંગનું થાય છે, બસ. જો પરસંગનું થતું હોય તો એ બંધભાવને પામે છે, વિચાર કરે, અને અંતર્મુખ થઈને જ આવે તો મોક્ષ ભાવને પામે છે. એટલે પર્યાયની ધ્રુવતા અને દ્રવ્યની ધ્રુવતામાં પર્યાયની ધ્રુવમાં ઘણા અપેક્ષાઓ ભેગો આવે અને બોલો ધ્રુવ તો ત્રિકાળ છે, એમાં તો કઈ અપેક્ષા લાગુ પડતી નથી. કોઈ ત્રિકાળ ધ્રુવ તેનું 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 વધઘટ વગરનું પર્યાયમાં તો વધઘટે થાય, પર્યાયમાં વધઘટે થાય કે અગુરુ લઘુગુણી પર્યાય છે એ ધ્રુવ છે. જો અગુરુ લઘુગુણી પર્યાય છે ને અર્થ પર્યાય કહેવાય ને એ ધ્રુવ છે, બધામાં એ છે. હવે એને વ્યાખ્યા કરતા અમરચંદ્ર આચાર્ય ભગવાન ક્યાં સુધી કહ્યું કે આ ગુરુ લઘુગુણની વાત આગમ ગમ્ય છે, અમારું જ્ઞાન એમાં પહોંચતું નથી. એટલે અગુરુ લઘુગુણની વ્યાખ્યા જયારે આવે ત્યારે હું તો આમ જ કહી દઉં કે જ્યાં આચાર્ય ભગવાનનું જ્ઞાન પહોંચતું નથી તો મારું જ્ઞાન ક્યાંથી પહોંચે. ષટગુણ હાનિવૃત્તિ આવે છે, સંખ્યાત ગુણી અસંખ્યાત ગુણી અનંત ગુણી હાનિ અનંત ગુણી વૃત્તિ એમ આવે છે વ્યાખ્યાની, પણ એ કેવડી ગમ્ય છે. એમ આ ધ્રુવ પર્યાય છે તો પર્યાયનું સહેતુ એક સમયની તો એ ધ્રુવ થઈ ગઈ, એમ એ ધ્રુવ થઈ ગઈ પણ એ વ્યય થાય પાછી, વ્યયરૂપ ધ્રુવ છે. પર્યાય ઉત્પન્ન થઈ કે તેની તે ક્યાંથી નહીં ગઈ, પર્યાય તો પલટે છે.
પ્રદેશ ધ્રુવ એમ કેવું,
પ્રદેશ એનું કારણ છે કે એક પ્રદેશ નથી, પ્રદેશ એના ભિન્ન છે. જો તમે પ્રદેશ એક જ કહો તો મોટો ગોટાળો થઈ જાય.
એક તો નથી ભિન્ન છે એ વાત,
ભિન્ન છે એ વાત સાચી છે.
પાછા ધ્રુવ છે,
ધ્રુવ છે બરાબર છે, ધ્રુવ એટલે તે છે છે હોવાપણું એમ લેવું. ખરેખર તો પર્યાયને જોવાનું બંધ કરો, ધ્રુવ નહીં બસ એમાં કાંઈ નથી. ધ્રુવને જોતા પર્યાય ધ્રુવ છે કે અધ્રુવ એનું જ્ઞાન થઈ જશે. પર્યાય ધ્રુવ હોય તો ધ્રુવનો આશ્રય કરવો, એમાં હું માનું ધ્રુવ છે પર્યાય, ધ્રુવનો તો આશ્રય કરવા જવું છે ને, તો દ્રવ્યનો આશ્રય કરીએ છીએ અને પર્યાય ધ્રુવ હતી એનો આશ્રય કરીએ છીએ. બોલો એમાં કઈ તમે મૂળમાં જાઓ ને તો બધું સીધું છે. એક ક્લાસ સામાનને જુઓ ને વ્યયને ન જુઓ, ઉત્પાદિને ન જુઓ, ઉત્પાદિ જ રહી કાર્યમાં છે. પર્યાય ક્યારે દેખાય કહો છે કે ત્રિકાળી દ્રવ્ય અભેદ છે ને સામાન, એ સામાન્યનું લક્ષ કરી અને તમે શ્રદ્ધા જ્ઞાનને પ્રેરિત કરો તો તમને પર્યાય જ નહીં દેખાય. અને જ્યાં તમને પર્યાયનો વિચાર આવે છે ત્યાં તમે છટકી ગયા સ્વભાવ, સ્વભાવથી બહાર ગયા ગયા. એ જાણવાના લોભમાં સગડો આ સંસાર છે. એક વાર એ વાત ક્યારે વાર એક વાત આવે છે આને ચોટ લાગી ગઈ તેના ઉપર. પર્યાય ક્યારે દેખાય છે કે જ્ઞેયમાં ભેદ પાડો તમે તો પર્યાય દેખાય, અને પર્યાય દેખાય તો વિકલ્પ ઉત્પન્ન થશે. નિર્વિકલ્પ ધ્યાન ઉત્તરણ કાળમાં નહીં આવે, નિર્વિકલ્પ ધ્યાન વિના સમ્યક દર્શન નથી, અને સમ્યક દર્શન ત્યાં પછી પણ નિર્વિકલ્પ ધ્યાન ચારિત્ર નથી. ચારિત્રમાં પણ નિર્વિકલ્પ લેવું, પરિણતિ હોય એને ગ્રહણ કરી નાખ્યું આપણે, કેમ કે પરિણતિ જોશો તો અપરિણામી નહીં હાથમાં આવે. પરિણીતો તો છે ને, પરિણીતિ તો છે ને, પણ ભેદ કોણ ના પડે ત્યારે કરવું છે શું? પરિણતિ તેને દેખાય છે કે પરિણતિથી પણ પરમાત્મા દેખાય છે. કેસેટ નીકળી છે ગુરુદેવની, એમાં જ્ઞેયનો વિભાગની, એમાં શરૂઆતમાં કૌશિકા કરે બહુ જ સારી વાત કરી છે કે આત્મા પ્રવૃત્તિ ખંડાતો નથી, ક્ષેત્રથી ખંડાતો નથી, કાળથી ખંડાતો નથી, ભાવથી ખંડાતો નથી, અખંડ ક્યાં. પછી ગુરુજીએ કહ્યું કે અભેદ એક વસ્તુ હોવા છતાં આ દ્રવ્ય છે ને આ ક્ષેત્ર છે ને આ કાળ છે ને આ ભાવ છે, એવા જો ભેદ કરવા જાય તો ખોજ ખોવાઈ જશે. એવું થોડું છે, ખોજ ખોવાઈ જશે એટલે અનુભવ ખોવાઈ જશે એટલે અનુભવ નહીં થાય. ખોવાઈ જશે એટલે છે ને વિયોગી એમ નહીં, અનુભવ જ નહીં થાય. ભેદ પ્રભેદમાં આપણે જવું નહીં, આપણે બીજાને સમજાવવું નથી. આપણે હા સમજવાનો પીપાતો હોય તો ગુરુદેવનું નામ લઈ અને આપણે બેઠો હોય કહી દઉં મને આમ બેસે છે અને ગુરુદેવ આમ કહ્યું છે, બસ. બાકી ખંખી નાખવા કપડા કપડા ખંખીને હું થઈ જાઉં પછી નવરા નહીં થાવ તમે. હાઇડ્રોજ ચપાલો ને ટેલિફોન આવે છે અમારા ઉપર, કોઈને કહી કે તમને અઠવાડિયે એક વાર મળશે, કોઈને તો હું બેસતી પછી ત્રણથી ત્રીજેથી મળશે એમ. એવી વ્યક્તિ એક વ્યક્તિ વેપાર કરવા આવી જાય એમ કે હવાર ધ્યાનથી વેપાર કરે અને અગિયાર રવિવારે, હવે હવારથી હજુથી ત્રણ મારે મીટિંગ થઈ ગઈ, મને પૂછ્યા સિવાય કોઈ બાર ગામથી આવ્યો હોય તો અડધો કલાક કલાક બેસે માણસ થાકી ગયો. બરાબર રાતના આઠ સાડા આઠ થઈ ભાઈ આવ્યા, ક્યારે આવ્યા હતા ખબર ના આવ્યું છું. તો મિત્રો આજની ચર્ચા તો પૂરી થઈ ગઈ, ચારથી પણ જતો હવે આવતા અઠવાડિયે આવું. બીજું ઉષાબેન, જ્યારે આપણે એમ લાગે કે આ સાંભળવા સાંભળવાનો દોભ છે અને નિર્ણય તો કંઈ કરવો નથી, તો પછી બહુ ટાઈમ આપણે સંભાળી નાખવો એમ, આપવો પણ સંભાળી નાખવો. આટલા વર્ષથી સાંભળ્યા પછી પણ હજી સ્થૂળમાં ઉભા હોય, આ વિશે બહુ સુપ્રમ છે. સુપ્રબોધનો અભિલાષી મહાવીરનો કોણ અનુયાયી કહેવાય, એ સુપ્રબોધનો અભિલાષી તે મહાવીરનો અનુયાયી છે. આત્માને આત્માના પરિણામ બેને જાણીને પરિણામ, જીવને પરિણામ થતા જ નથી, જીવમાં પરિણામ છે જ નહીં, જીવમાં ઉત્પાદન નથી. જીવમાં ઉત્પાદન થાય, ઉત્પાદન થાય જીવમાં એમ તમે જ્યાં આવ્યા ત્યાં તમે પ્રમાણ જેનું લક્ષણ વ્યવહારમાં આવી ગયા. વ્યવહારમાં જ્ઞાનનું લક્ષણ સ્વ પ્રકાશક વ્યવહારમાં આવી ગયા તમે. જ્યારે આત્માનો ઉપયોગ આત્મસંગ થાય છે ત્યારે અભેદપણે આત્માનુભવમાં આવે છે. ત્યાં સ્વ પ્રકાશક ક્યાં છે? સ્વ પ્રકાશક જ છે એટલો. પરનો પ્રતિભાસ હોવા છતાં પણ પરના પ્રતિભાસ તરફ નજર ક્યાં છે? માટે ઝટપટ અભેદમાં દ્રષ્ટિનો વિષય અભેદ અને જ્ઞાનના વિષયમાં પણ અભેદમાં આવી જવું. દ્રષ્ટિનો વિષય અભેદ એટલે અનંતગુણનો ભેદ ધ્રુવ પરમાત્મા, અને જ્ઞાનના વિષયથી જો તો જ્ઞાનમાં જ્ઞાયક જણાય એવો અભેદ જ છે. જ્ઞાનમાં પર જણાય એવું જ્ઞાયકનું સ્વરૂપ નથી અને જ્ઞાનનું સ્વરૂપ નથી. જો ભગવાન આત્મા કરતા છે એ કરતા થઈ જાય કોઈ કાળે તો જ્ઞાન પરને જાણતું થઈ જાય. શું કહ્યું? તીખી વાત છે આ. અકારક ને અવેદક પરમાત્મા છે એ જો આત્મા કરતા થઈ જાય તો જ્ઞાન પરને જાણતું થઈ જાય. કુંભારથી ઘડો થાય તો જ્ઞાન પરને જાણે, કુંભારથી ઘડો થાય ન થાય? અજ્ઞા એ કુંભાર કરો નો થાય, પણ આત્મા તો ફરને જાણે કે નહીં, ફરને જાણે તો શું દોષ આવે?
ફરને જાણે તો પોતાનો આત્મા રહી જાય.
બોલો, હવે આ 12 વર્ષો જ્ઞાયક બોલે છો, બોલે છે તો જ્ઞાયક જ, એ નામે જ્ઞાયક ને ભાવથી પણ જ્ઞાયક એવું દેખાય છે. પણ જાણવા જાય તો પોતાનો આત્મા જાણવામાં રહી જાય. આ કર્યો ધંધો બુદ્ધિ સાહેબ, આ ધંધો કર્યો છે. વ્યવહાર તો જાણવું ને છેવટે, કાંઈ નીચે નહીં તો કાંઈ. જાણવાનો સ્વભાવ જ નથી એવી એક દસ ગાથા મૂકી છે કુંદકુંદ ભગવાને. શબ્દ કહેતું નથી કે તું મને જાણ, અને જીવ પણ ગ્રહવા ન જાય. કર્ણ ગોચર શબ્દને, શબ્દ છે એ જ્ઞાન ગોચર નથી. શબ્દ રૂપ રસ ગંધ વર્ણ એ બધા જ્ઞાન ગોચર નથી, એ તો કર્ણ ગોચર છે. કોઈ ચક્ષુ ગોચર છે, કોઈ ગ્રાણ ગોચર છે, કોઈ રસ ગોચર છે રસ ઇન્દ્રિય, અને કોઈ કાય ગોચર છે, અને સૂક્ષ્મ જાઓ તો એ બુદ્ધિ ગોચર છે. બસ ગુણને ફેરવી, પણ એમાં ક્યાંય લેખું નથી જ્ઞાન ગોચર કેમ લેખું નથી, એટલું તો લેખું નથી. પણ જ્ઞાન ગોચર છે એ વ્યવહાર નહીં છે કથન એમ પણ લેખું નથી. કેમ કે વ્યવહાર નહીં સગળો અભૂતાર છે. બહુ સરસ વાત કરી છે પ્રભુ સાહેબે. હા, જેટલા વ્યવહારના કથન હોય તેને અસત્ય માની જાણી અને એનું શ્રદ્ધાંત છોડી દેજે. ઉભ્યા બાજુમાં આ વાત લીધી છે, ત્યાં તો નિશ્ચય મોક્ષ માર્ગને વ્યવહાર મોક્ષ પ્રાણીની પ્રધાનતાથી વાત કરી છે. એ નિશ્ચય મોક્ષ માર્ગ પણ મોક્ષ માર્ગ છે, અને વ્યવહાર મોક્ષ માર્ગ પણ મોક્ષ માર્ગ નામને પામે છે. સમજી ગયા? તો બે નહીંનું કથન છે. સર્વજ્ઞ ભગવાને બે નહીં કહી છે, તો બે નહીંમાં અમારે છોડી જાતી નથી. એ કઈ બે ને સત્ય ઉપાધિ માની પ્રભુ ખોટું છે, ત્યાં એ વિરુક્ષાથી વાત કરી છે. આપણે એનાથી ઉનાળમાં લઈ જઈએ છીએ કે નિશ્ચયથી જ્ઞાન આત્માને જાણે છે ને પરને જાણતું નથી, ત્યારે અનુભવ થશે. નિશ્ચયથી સ્વરે જાણે ને વ્યવહારે પરને જાણે, તો જાણવું તો રાખવું ના, નિષેધ આવ્યો નહીં એમાં. નિશ્ચય જ્ઞાન સ્વને જાણે અને વ્યવહારે રાગને જાણે, તો 12મી ગાથામાં એ લખેલું છે. એમાં
વ્યવહાર ખોટું છે
એમ, એટલે
વ્યવહાર અસત્ય.
વ્યવહારે જાણે એટલે ખોટી વાત આવો,
ખોટી
વાત. તો એ ઉંટું વગરના શાસ્ત્રમાં પરમાગમમાં વ્યવહાર ખોટો શા માટે પ્રતિપાદન કર્યું, ખોટાનું પ્રતિપાદન શા માટે કર્યું, એ પ્રશ્ન ઉઠે છે. એનો જવાબ આપ્યો છે, જવાબ આપ્યો છે કે નિશ્ચયનું સ્વરૂપ જે સમજતા નથી એને સમજાવવા માટે વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાવવામાં આવે છે. પણ તું વ્યવહારનો અંગીકાર કરીશ નહીં એને કર મરી જાય. વ્યવહાર જૂઠો છે તો પછી વ્યવહારનું પ્રતિપાદન શા માટે કરે છે? જૂઠી વાત શું કામ લખે શાસ્ત્રમાં? જે અભેદને સમજતો નથી એને ભેદ પાડીને સમજાવવાનો વ્યવહાર છે. બીજો ઉપાય છે નહીં. અરે સ્થૂળ કરીને સમજાવે છે, એક ઇન્દ્રિય તે જીવ, બે ઇન્દ્રિય જીવ, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય જીવ, મોક્ષ માર્ગ પ્રકાર ભણી દઉં છે. આ બધું સ્થૂળ સમજી ગયા. પછી કે આ જ્ઞાન તે જીવ, જ્ઞાન તે જીવ, પરાશ્રિત વ્યવહાર નહીં, સ્વાશ્રિત વ્યવહાર, એટલે અભેદમાં ભેદ કરો તે વ્યવહાર. એ બે વ્યવહાર જૂઠા છે. એ જૂઠા શા માટે છે? કે નથી સમજતો એને સમજાવવા માટેની વાત છે. પુરુષાર્થી ઉપાયમાં એમ કહ્યું કે જે સિંહને નથી સમજતો વાઘને, એને બિલાડી બતાવે કે આ બિલાડી છે ને એના જેવો સિંહ છે, હોય કે ચિત્તો કાબર ચિત્ર હોય ને, બિલાડી ને ચિત્ર હોય ચિત્તા થાય છે. સિંહને પેલા કાળા લીટા ન હોય ચિત્તા થાય છે. દીપડા દીપડા એને કાળા લીટા હોય બિલાડી જવા. પછી હાથીનો દૃષ્ટાંત કહો કે હાથી કેવો સુપડા જેવો કે હાથી કેવો કે થાંભલા જેવો તો પકડી લીધું એવું. પણ નાથી નથી સમજતો એને સમજાવવા માટે છે એવો જ માની લે તો દેશના નાથથી દેશના સાંભળવામાં લાયક નથી. વ્યવહાર દ્વારા સમજાવે છે ને વ્યવહારને નીચે માને છે એને કહે છે કે તું દેશના ઓફિસમાં કે સાહેબ તમે જ કહ્યું હતું ને કાલ કે એ પકડવા માટે કહ્યું હતું કે એના દ્વારા અભિજ્ઞને સમજાવવા માટે કહ્યું હતું મેં એ પ્રશ્ન છે. તો વ્યવહાર શા માટે લખવામાં આવે છે તે વ્યવહારથી સમજાવાય છે. બીજો ઉપાય છે પણ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી. દીપક કોને કહેવાય કે ઘટપટને પ્રસિદ્ધ કરે તે દીપક સીધી વાત છે. દીપક કેને કહેવું કે આ બધી વસ્તુ છે ને એને પ્રકાશે છે માટે એને દીપક કહેવામાં આવે છે. કેટલા ટકા સાચી વાત?
100% ખોટી વાત છે.
એમ તો એ પ્રકાશ કોને પ્રસિદ્ધ કરે છે?
પોતાને.
દીપકને બરાબર. પણ જે દીપકને નથી જાણતો બિલકુલ એને સમજાવવા માટે કે પ્રકાશ કેને કહેવાય દીપક દેવાનો કે આ બધાને પ્રકાશે તેને દીપક કહેવામાં આવે છે. તો પકડી લીધું આ સ્વપ્ર પ્રકાશકનું સલ્ય આમાંથી ઉત્પન્ન થઈ ગયું જનાધિકાર. બે પરિણામની કરતા બધી અને પરિણામની જ્ઞાતા બે દોષ છે. અકર્તા કરતા થાય. અકર્તા ભગવાન આત્મા જો કરતા બની જાય રાગનો કે વિતરાગ ભાવનો કે કેવું જ્ઞાનનો કરતા બની જાય અકર્તા સ્વભાવ છોડે ને કરતા બની જાય તો જ્ઞાન પરને જાણે બરાબર છે. બોલો મોદી સાહેબ. અકર્તા કરતા થાય કે નહીં? ન થાય તો જ્ઞાન જાણે નહીં. એમ જાણે નહીં એમ લેવું. આટલું બધી તીખી વાત છે. અકર્તા પણ છોડે ને કરતા થઈ જાય પરિણામનો ને પરનો તો આત્માનું જ્ઞાન પરને જાણે એ વાત સાચી છે. પણ કુંકુમ ભગવાન ના પાડે છે કે આત્મા પોતાને જાણવાનું છોડી અને પરને જાણવા જતો જ નથી. પર પદાર્થ કહેતો નથી કે મને જાણ અને જાણનારો પોતાને જાણવાનું છોડી અને એને જાણવા જતો નથી. પછી એમાંથી તર્ક છે કે પોતાને જાણતા જાણતો તો પરને જાણે ને. આ એવું લાગતું પાછું વ્યવહારનું જો ચાર પ્રકારના વ્યવહાર છે. એમાં સદ્ભુતના બે પ્રકાર છે. અનુપચારિક સદ્ભુત વ્યવહાર જ્ઞાન આત્માને જાણે એક એ ભેદ એમાં અનુભવ નહીં થાય. બીજું આત્માને જાણતા જાણતા પરને જાણે એ ઉપચરિત સદ્ભુત વ્યવહાર છે. એમ લખ્યું છે કે જો એ સાચું લાગશે તો એને જ્ઞેય જ્ઞાયકનો શંકર તો સરસે ભ્રાંતિ થઈ જશે. વ્યવહાર તો સગળો એવું ઉતાર છે કે 11મી ગાથામાં એ તો આપણે કબૂલ કરવું પડે. તો કબૂલ કરવું પડે તો આ બે વ્યવહારનો નિષેધ કરવો પડે. સદભૂત વ્યવહાર અસદભૂતની વાત તો જવા દે. રાગ આત્મામાં થાય છે એ તો સ્થૂળ અજ્ઞાની વિચારદૃષ્ટિ છે. એને તો કંઈ ભાર નથી. આત્મામાં રાગ થતો જ નથી. આત્મામાં જ્ઞાન થાય છે એ પણ વ્યવહાર છે. બોલો. આત્મા અને એમાં જ્ઞાન થાય છે એમ બે આવ્યું ને કે આત્મા તો જ્ઞાનમય છે. થવાની ક્યાં વાત કરી ભાઈ તું? આ દસ કાથા છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ ચાલતી નથી, ચાલશે ધીમે ધીમે, થોડી થોડી ચાલુ થઈ ગઈ. બીજો એક ન્યાય છે એવો કે જ્ઞાનના આઠ પ્રકાર છે, ત્રણ અજ્ઞાન અને પાંચ સમય જ્ઞાન, કુમતી કુસુત ને કુઆવતી, ત્રણ અજ્ઞાન પર્યાય અને પાંચ પર્યાય સમય જ્ઞાન, મતી શ્રુત અવધિ ને મન પર્યાય ને કેવળ જ્ઞાન, એ પાંચ પર્યાય સમય જ્ઞાન રૂપે છે. હવે ત્રણ ને પાંચ આઠે પર્યાય જે છે કુ ને સુબે, એમાં બે માં સરખાપણે સ્વપ્નો પ્રતિભાસ છે, સરખાપણે ક્યાંય ઓછાવતો નથી એમાં પ્રતિભાસ આખા વિશ્વનો. સ્વ ને પરના વિભાગ પૂર્વક આખું જે વિશ્વ છે એ ઝલકે છે જ્ઞાનની પર્યાયમાં. પછી કુમતીઓ કે સુમતીઓ ઝલકે છે, પણ જ્ઞેયો જ્ઞાનમાં ઝલકે છે ત્યારે મને જ્ઞાય જણાય છે તો કામ થશે, અને જ્ઞેયો જ્ઞાનમાં ઝલકતા મને જ્ઞેય જણાય છે ખતમ થઈ ગયું. આ બહુ પ્રેક્ટિસ કરે ત્યારે માંડ હાથમાં આવ્યો આ જવાબ દેવો છે પરમાત્મા. એમને એમ કઈ થોડો વિચાર કરીને દર્શન થઈ જાય એવી વાત નથી. આ હું પરને જાણતો નથી એમાં ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ છે ભાઈ, જ્ઞાનનો નિષેધ નથી. જ્ઞાન તો એમાં પ્રગટ થાય છે, વ્યવહારના નિષેધમાં નિશ્ચય તો પ્રગટ થઈ જાય છે. સ્વભાવને પકડો ને, દ્રવ્યને સ્વભાવથી પકડો, અને જ્ઞાનની પર્યાયને પણ એના પોતાના મૂળ સ્વભાવથી પકડી જાણી દો. મૂળ સ્વભાવ ક્યાં લીખો છે શાસ્ત્રમાં, શાસ્ત્ર બતાવો તો અમે એને પકડી લઈએ. જ્ઞાનની પર્યાયનો નિશ્ચય ક્યાં લીખો છે, લીખો હોય તો બતાવો તો અમે જ્ઞાનની જેમ દ્રવ્યનો નિશ્ચય પરમાત્મા નથી રહી, દ્રવ્યનો નિશ્ચય હાથમાં આવી ગયો અમને ગુરુ પ્રતાપે, ઉત્પાદિત રહી પ્રમત્ત પ્રવૃત્તિ રહી એવું જ્ઞાયક ભાવ તે હું છું, એ દ્રવ્યનો નિશ્ચય છે. હવે જ્ઞાનની પર્યાયનો નિશ્ચય, દ્રવ્યનો નિશ્ચય ને દ્રવ્યનો વ્યવહાર, જ્ઞાનની પર્યાયનો નિશ્ચય ને જ્ઞાનની પર્યાયનો વ્યવહાર. દ્રવ્યનો નિશ્ચય શું છે કે ઉત્પાદિત રહી ધ્રુવ આત્મા તે હું છું, દ્રવ્યનો નિશ્ચય, અને ઉત્પાદિત સહિત છે એ દ્રવ્યનો વ્યવહાર છે, એ વ્યવહાર અભૂતાર્થ છે. દ્રવ્યનો વ્યવહાર અને દ્રવ્યનો નિશ્ચય ચિમુલભાઈ આમાં હાલી જાયું છે, કામ
કામ થઈ જાયું છે પ્રભુ. જો જેને પાત્ર છે એનું થશે, બાકી તો હવે ભગવાનને ખબર ને આપને ખબર.
મેં તો બધાની ખબર રાખવાનું ચોપડી મારી દીધી ખલાસ, કેમ કે મને ગુરુદેવે એમ કહ્યું કે લાલભાઈ તમારું જ્ઞાન છે ને એનું કોઈ ગ્રેય નથી હો, કોઈ તમારા જ્ઞાનનું ગ્રેય તમારો આત્મા એકલો છે હો લાલભાઈ, મેં જ નથી પછી મેં તો ચોપડી મારી દીધી બસ. કોઈ સમજે કે ન સમજે એની આજે આપણે ક્યાં જવાબદારી છે. એમ દ્રવ્યનો નિશ્ચય જેને ગુરુદેવે આપ્યો ખૂબ દાંડી પીઠીને 45 વર્ષ, એમ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છ કે છેકમાં આપી દીધો છે. એને એમ કહ્યું નથી કોઈ છ કે છેકની અંદર કે વ્યવહારે પરને ગ્રહ તરીકે જાણે છે એમ કહ્યું નથી, ઉલટું એમ કહ્યું છે અંદર કે તારું કોઈ ગ્રહ નથી આત્મા સિવાય, પંચ પરમેશ્વરથી તો તારા નથી, દ્રવ્ય સુખ તો તારું નથી, પણ દ્રવ્ય સુખ તારા જ્ઞાનમાં જ્ઞેય થાય એવો તારો સ્વભાવ નથી. દ્રવ્ય સુખને તમે ઉડાડી ઉડાડી ક્યાં એની સ્થિતિ છે એમ થાય કે જ્ઞેય નથી એમ એમ કહી છે, ઉડાડ્યું ક્યાં એને, કોણ ઉડાડે કોને, છ દ્રવ્ય તારું જ્ઞેય નથી તો એમાં છ દ્રવ્ય ક્યાં ઉડી ગયા, છ દ્રવ્યના સ્થાને છે પણ મારા જ્ઞાનનો વિષય નથી, બસ મારા જ્ઞાનનો વિષય મારો જ્ઞાયક એક દેવ છે, એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય સેટિંગમાં આપ્યો છે. બે ભાગ પડ્યા છે, જ્ઞાનની પર્યાયનો નિશ્ચય અને જ્ઞાનની પર્યાયનો વ્યવહાર. ખડીના દ્રષ્ટાંતે બસ આ બે નિશ્ચય જે જાણે છે એને અનુભવ થઈ જશે. પરને જાણે છે તો અજ્ઞાન છે, સ્વપરને જાણે છે જે વ્યવહાર છે એનો નિષેધ કરે ત્યારે સ્વ જણાશે. આત્મા કરતા થાય તો આત્માનું જ્ઞાન પરને જાણે. ત્યાંથી પ્રતિષ્ઠાઓ થાય છે, પૂજા થાય છે, ભક્તિ થાય છે. આ શિકોહાબાદમાં ભગવાનની પ્રધરામણી થાય છે. અમારા ઘરમાં પ્રભુ બિરાજમાન થશે છે. એટલે અવર ઘરમાં, પોતાના ઘરમાં પ્રભુ બિરાજમાન થશે. બરાબર છે. પણ એ બધું છે, પણ એને જાણનાર આત્માનું જ્ઞાન નથી, ઇન્દ્રિય જ્ઞાન છે. આ પ્રતિમા અહીંયા બિરાજમાન છે, રોજ દર્શન કરવા આપણે હું જ આવું છું. આત્માનું જ્ઞાન પ્રતિમાને જાણતું નથી. ચક્ષુનો ઉગાડ પ્રતિમાને જરૂર જાણે છે, દર્શન કરે છે, એ વખતે શુભ ભાવ થાય છે અને એનો ઉપકાર પણ માને છે કે તારા વચનથી અમારું કામ છે. એ ઉપકાર પણ દર્શન વખતે આવે છે. પણ જાણે છે કોણ? એને જાણે ઇન્દ્રિય જ્ઞાન ને માને કે હું જાણું છું, તો એને અભ્યોષણનો દોષ લાગશે. બાપુ ભાઈ આ બહુ ઊંચા પ્રકારની વાત બહાર આવી છે. કે ઊંચા પ્રકારની વાત કોઈ જીલે નહીં માટે તમારે કેવી જ નહીં કે અરે ઊંચા પ્રકારની વાત કેવી જીલનારો એક હોય તો બસ છે, એક જીલે તો બસ છે, એનું કામ થઈ જશે. આ દસ ગાથા લખી કે બધું ઇન્દ્રિય ગોચર છે, જ્ઞાન ગોચર નથી કરે. બોલ્યા છે છ દ્રવ્ય છે એ ઇન્દ્રિય ગોચર છે, છ દ્રવ્ય જ્ઞાન નથી. તારું બહિર્મુખ જ્ઞાનનો વિષય છે, એમ લીધું છ દ્રવ્ય છે ને એ બહિર્મુખ જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન એનો વિષય છે. તો એમાં જ્ઞાન આત્માને જાણે, આત્મજ્ઞાન આત્માને જાણે, ઇન્દ્રિય જ્ઞાન પણ ને જાણે, તો એમાં સ્વપ્ન પ્રકાશ તમારું આવી ગયું. એમાં નથી આવ્યું તારું. એ તો કેરો ધંધો અનંત કાળથી ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન મળ્યું છે. જાણે છે ઇન્દ્રિય જ્ઞાન, દિવસની સાંભળે ઇન્દ્રિય જ્ઞાન, કાનનો ઉગાડ. અને આજે દિવ્યધ્વનિમાં આવ્યું કઈ, અથવા આજે ગુરુદેવની કેસેટમાં આવ્યું કઈ, શું સાંભળ્યું? અરે અપૂરો વાત, આજે શું વાત કરી, ધ્રુવને પર્યાયના પ્રદેશ ભીન છે એવું સાંભળ્યું. એને સાંભળ્યું, મેં સાંભળ્યું, કાનો કાન સાંભળ્યું છે. જો તો કેસેટ લઈને વગડાવી દો પાછા, મારી બોલો પાછો પર, પાછો પર કાનના ઉગાડે આપ્યું. કાનનો ઉગાડ જુદો અને આત્માના જ્ઞાનનો ઉગાડ જુદો, બે જ્ઞાન જુદા છે. શ્રીમદજીએ બહુ વાત કરી સરસ, કે અનંતકાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું, દુઃખનું કારણ થતું જે જ્ઞાન એમ થતું રહ્યું. ઇન્દ્રિય જ્ઞાન હતી, ઇન્દ્રિય જ્ઞાન એમ કાંઈ નીકળું નથી. અનંતકાળથી જે જ્ઞાન ભવ હતું, દુઃખનું કારણ થતું હતું, તે જ્ઞાનને સમય માત્રમાં જાત્યાંતર કરી નિવૃત્તિરૂપ કર્યું એવા સમ્યક દર્શને નમસ્કાર કરવું ચાલે છે. રાગ અને આત્મા વચ્ચેનું ભેદ જ્ઞાન છે, એમ અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા અને ઇન્દ્રિય જ્ઞાન બે વચ્ચેનું ભેદ જ્ઞાન કરવા જેવું છે. અને આ બધું ગુરુદેવે કહ્યું છે અને શાસ્ત્રભાઈ છે 271 કળસ ઉપર તો વ્યાખ્યા ને આપ્યા છે કે ભ્રાંતિ છે તારી પરને જાણો, ત્યાં પ્રતિમાને જાણીએ એ ભ્રાંતિ કહેવાય. ભગવાનની પ્રતિમાના દર્શન કરવા જઈએ આપણે અને હું જાણું છું તો ભ્રાંતિ કહેવાય. એ ભ્રાંતિ એટલે શું? પાપ કે પુણ્ય કે ધર્મ? આકરો રોગ થયો હોય ને તો ખબર છે કે 3000 ઇન્જેક્શન આવે છે. ઇન્જેક્શન લેવો કે આને પેરાલિસિસ થઈ છે, પેલું ઇન્જેક્શન આપી દે 3000. અને આ બોગાણી પાસે તો કે 15000 ઇન્જેક્શન, 15 ના 3 ઇન્જેક્શન બાર્યા એની દીકરી. એને વાત કરી બધા બેઠા
વાયરલ
ઇન્ફેક્શન, 15000 નું એક
વાયરલ ઇન્ફેક્શન થઈ ગયું હતું ને.
હે
વાયરસ, વાયરસ ઇન્ફેક્શન.
હા ભલે ગમે તે રોગ, ઇન્જેક્શન ની કિંમત શું?
15000.
એ જ કામ છે, રોગ નહીં આપણે કામ નથી. એમ આ પરને જાણતો નથી એ મોટો ઇન્જેક્શન કુંતુમ ભગવાન આપ્યું છે. મારા ઘરની વાત નથી કહેતો, સમયસર જોઈ લેવું. પણ ઘરે વર્ગ્યું કાંઈ એકલા પરને જાણે તો જ્ઞાન છે. અમે ક્યાં કહીએ છીએ સ્વને જાણતા પરને જાણે, જાણે ને જાણે ન જાણે તો કોઈ દરવાજામાંથી નીકળશે નહીં, ભીતમાં વાતો ભડકાશે. માટે દરવાજો તો જાણે છે, દરવાજાને કોણ જાણે છે? આત્મજ્ઞાન જાણે છે કે આંખનો ઉઘાડ જાણે છે? દરવાજાને કોણ જાણે? આત્માનું જ્ઞાન કોને જાણે? અજ્ઞાયક બોલે છો. ત્રણ કુજ્ઞાન ને 5 સમય જ્ઞાન છે. તો 3 જે કુજ્ઞાન છે, મતિ શ્રુત અને અવધિ, કુઅવધિ વિભંગ, કે દેવમાં અને નાકીમાં બહુ પ્રત્યય કહેવાય. જન્મે અહીંયાથી એને 3 કુજ્ઞાન હોય જ, અવધિ જ્ઞાન હોય જ દેવને અને નાકીના જીવન. હવે એકલું પર પ્રકાશક છે, એમાં સ્વપરનો પ્રતિભાસ છે, પણ એ જ્ઞાન પોતાના આત્માને જાણી શકતું નથી, પ્રતિભાસને પકડી શકતું નથી. જ્ઞાન નારકીના ભાવમાં પણ જો સ્વના પ્રતિભાસને પકડી લઈએ તો સમય જ્ઞાન થઈ જાય કે નારકીના ભાવમાં દેવમાં. એક વાત કરી 3 જ્ઞાનની, કુજ્ઞાન 3, પછી સુમતિ સુશ્રુત સાચું જ્ઞાન અને અવધિ જ્ઞાન ને મનોપરિ જ્ઞાન, એ 4 સમય જ્ઞાન છે. એ સમય જ્ઞાન છે એ પોતાના શુદ્ધાત્માને જાણે છે, મતિ શુદ્ધ ખાસ કરીને, અવધિ જ્ઞાન મનોપરિયો નહીં, જાણે છે માટે સમ્યક છે. અને પરને જાણતો જ નથી, એ અતિન્દ્રિય જ્ઞાન પરને, પરનો પ્રતિભાસ છે પણ પરનું લક્ષ્ય બિલકુલ છૂટી ગયું છે, સ્વનું લક્ષ્ય રેવેન્યુ લક્ષ થઈ ગયું છે.
સમય જ્ઞાન છે નહીં, 5 જ્ઞાનમાં કયું જ્ઞાન?
5 જ્ઞાન,
મતિ શ્રોત અવધિ મનપરિણય કેવળ જ્ઞાન, એ 5 જ્ઞાન છે, એ સમય જ્ઞાન છે. અને નીચે મતિ શુદ્ધ થાય છે, પછી કોઈ કોઈને અવધિ જ્ઞાન થાય, અને ગર્ભરાજીને 4 જ્ઞાનો એટલે મનપરિ જ્ઞાન પણ ઉત્પન્ન થાય, અને પછી કેવળ જ્ઞાન પણ થઈ જાય. 5 જ્ઞાન છે એમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે, કેવળ જ્ઞાનમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે, પણ કેવળ જ્ઞાન પરને જાણતું નથી, પરનું લક્ષ કરીને જાણતું નથી. કેવળ રીત સ્વભાવ અનું અખંડ વર્તે જ્ઞાન. લોકાલોકમાં ઝલકે છે, લોકાલોક જ્ઞેયો જ્ઞાનમાં ઝલકે, પણ જ્ઞેય ન જણાય, કેવળ જ્ઞાય ગણાય એમ નીચે દેડકાને પણ અરણ્યને પણ સમ્યજ્ઞાન થાય તો સોપટભાઈ ગણાય. એમાં પ્રતિભાસે જ્ઞેયો જલકે છે જ્ઞાનમાં, પણ મને જ્ઞેય ગણાતા નથી, મને તો જ્ઞાય ગણાય છે. અને જો જ્ઞેય ગણાય છે મને, મને જ્ઞેય ગણાય છે, ઇન્દ્રિય જ્ઞાન એને જાણે છે એ વાત સાચી છે, હું નથી જાણતો એને. માથાનો દુખાવો થયો શરીરમાં, આત્માનું જ્ઞાન નથી જાણતો, અને મનનો વિષય છે, મન જાણે છે. જો આત્માનું જ્ઞાન એને જાણવા જાય તો અજ્ઞાન થઈ જાય. પોતાને જાણવાનું છોડીને પરને જાણવા જાય જ નહીં. ચોખ્ખા અભ્યાસકા સાથે ચોખ્ખી અને અવધિ જ્ઞાન ને મનનો પ્રયોગ જ્ઞાન તો એકલા રૂપી પદાર્થને જાણે છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. અવધિ જ્ઞાન દ્રક્ષેત્રકાળ ભાવની મર્યાદામાં રહી અને પૂતગલને જાણે, અને મનનો પ્રયોગ જ્ઞાન સીધું પૂતગલને ન જાણે, પણ બીજાના મનમાં જો પૂતગલનો વિચાર ચાલતો હોય તો એને જાણી દે. એનો વિષય તો એકનો રૂપી જ, બેનો સૌનો પ્રતિભાસ થાય છે, પણ અવધિ જ્ઞાનને મનનો પરિયોગ જ્ઞાનમાં આત્માનો અનુભવ થતો નથી. ગણતર ભગવાનને મનનો પરિયોગ જ્ઞાન છે, એકલા રૂપી પદાર્થને પૂતગલને જાણે, આત્માને નથી જાણતું. અવધિ જ્ઞાનને મનનો પરિયોગ જ્ઞાન કામનું શું? આ બધું પ્રવેશિકામાં છે. અવધિ જ્ઞાનનો વિષય શું ને મનનો પરિયોગ જ્ઞાનનો વિષય શું? 579 અને 580 બે પ્રશ્નોમાં ઉત્તર આપ્યો છે, જોઈ લેવું. પછી કોઈને પૂછવું નહીં કે તમને બેઠું કે ના બેઠું, એ નહીં, ખંખેરી નાખો કપડાં. એને બેસે કે ના બેસે એની જવાબદારી આપણે ક્યાં છે? શું કામ પૂછવું આપણે એને કે ભાઈ તને બેઠું કે ના બેઠું? કુંદકુંદની વાણી, ગુંદની વાણી, આપણે શું પૂછવાનો અધિકાર છે? એનું ધ્યાન પડે, ત્યાં રૂચે એ જાય. કોઈનો બોજો ન લેવો આપણે માટે. હા, એ લાલભાઈ તારા જ્ઞાનનું કોઈ જ્ઞેય નથી હો. બસ મારા જ્ઞાનનું જ્ઞેય એટલું આત્મા પ્રભુ. ગુરુ ને શિષ્ય બે નહીં, બે હતા, અને ત્રીજું કોઈ નતું. મને આમ કહ્યું છે, મને મારા ગુરુએ કહ્યું છે એ હું તમને કહું છું. હું એકલો હતો નહીં, ગુરુદેવ એકલા. લાલભાઈ તમારા જ્ઞાનમાં આ તમારો આત્મા જ નહીં થાય હો, બીજો કોઈ પદાર્થ નહીં ન થાય હો, ધ્યાન રાખજો. મને જે કાનમાં કહ્યું એ તમને કહું છું, વાણી એની છે બધી. એને ટેકમાં કહ્યું મેં સાંભળ્યું, એટલે એને કહ્યું મેં સાંભળ્યું છું કે નહીં કે નથી આવું ને, કે વાણી તો એની છે ને ગુરુની. એને કહ્યું તારા જ્ઞાનમાં કોઈ જ્ઞેય નથી જાત આત્મા સિવાય. હવે કઈ પ્રશ્નો કાઢવા માટે આ વિશે જરા સૂક્ષ્મ છે. જ્ઞેયો જણાય છે જલકે છે જ્ઞાનમાં, તારાઓ જણાય છે સ્વચ્છ પાણીમાં, અસંખ્ય તારાઓ જણાય પાણીમાં, પણ તારા જણાતા નથી. મને તો પાણીનું દળ જણાય છે, પણ દળ તો પાણીની પર્યાયમાં જણાય છે કે નહીં? મને પર્યાય દેખાતી નથી. પર્યાય દેખાય તો તારા દેખાશે મને. શું કહ્યું? એવી વાત છે ચેતનભાઈ, તળાવ ને કાંઠે બેઠા હતા ચાર જણા. એક જણો કે મને તારા દેખાય છે, આમાં તારા અસંખ્ય તારાઓ. બીજો કે છે કે તારા જેમાં પ્રતિમા છે ને એ પાણીની અવસ્થા મને જણાય છે. બીજો કે છે મને તારા જણાય એવી પાણીની પર્યાય જણાતી નથી, મને તો પાણીનું દળ જેમાં જણાય એવી પાણીની પર્યાય મને જણાય છે. ચોથો કે છે કે મને પર્યાય જણાતી નથી, મને દળ જણાય. આમાં કેટલું કહેવાય ગયું? એક ઉદયપુર પાસે કાંકરોલીનું તળાવ છે, બહુ સ્વચ્છ પાણી, ઘણા વર્ષ હજાર વર્ષ પહેલા કોઈ તળાવ પ્રજા આવે એક ચોખ્ખું પાણી. એ બધા કે પૈસો મૂકો અંદર, ઉપરથી પાણીમાં પૈસો મૂકો, તળીએ સુધી વેરો પૈસો, એટલે તળીએ પૈસો બેઠો ઘણાવાળો પૈસા નીકળતા, એ દેખાય કે આ તળીએ બેઠો. એટલું સ્વચ્છ પાણી એમ બી ગયા. એમાં ચાર જણા બેઠા હતા પાર ઉપર, એમાં આચરતા થઈ ગઈ. એમાં કોણ કોણ પાસ છે, કેટલા પાસ છે ચાર માંથી? પેલા એમ કહ્યું, ફરીથી કહું નાઈ, કે એક જણો કે મને આમાં સારા જણાય છે. બીજો કે છે કે સારા જણાય છે એવી સ્વચ્છ પાણીની પર્યાય જણાય છે, તારા જણાતા નથી. બીજો નંબર કે ત્રીજા નંબરનો વર્ગ, તને શું જણાય છે? કે મને તો પાણીનું દળ જેમાં જણાય છે ને એવી સ્વચ્છ પાણીની પર્યાય જણાય છે. ચોથો કે મને તો દળ જ જણાય છે, તારા એ જણાતો નથી, તારા જેમાં જણાય એવી પર્યાય જણાતી નથી, ને દળ જેમાં જણાય એવી પર્યાય જણાતી નથી. દળ દળ ને દળ તો પર્યાય દઠ્ઠી છૂટી, દ્રઢ દઠ્ઠી થઈ ગયા, દેહરૂપ નહીં થઈ ગયું. સમજો કઈ માં મારી ખામી છે, ખામી થયું. હવે યાદ રાખજો, આ દાખલો પપ્પાની યાદ ચર્ચા કરજે કે તું ભાઈ કહ્યું આમાં તમે સમજાવો. રિલેશન પાકું તારું થાય ને પપ્પાનું થાય. આ બાળક છે ને ખોરી પાટી હોય એને કઈ લાકડા, તારે સફળ પ્રકારનું નામ છે કે તારે આત્માના દર્શનનું કામ છે, લેવાની થાય સાધ્યની સિદ્ધિ છે એમાં થાય, સ્વપ્રકાશકમાં થાય કે સ્વપ્ન પ્રકાશક સાધ્યની સિદ્ધિનું કામ છે. તારાનો દાખલો તો ફરીથી કઈ બોલી હતી હવે મેં તને કહ્યું કોને પેલા એ શું કહ્યું? તારા જણાય છે પેલા નંબર. બીજો વ્યક્તિ એ શું કહ્યું? પર્યાય જણાય છે એટલે તારા જણાતા નથી, એને તારાનો નિષેધ આવી ગયો ને, તારાનો નિષેધ કર્યો ને ત્યારે એને પર્યાય જણાય છે એમ ને, બરાબર? પણ કેવી પર્યાય લીધી? તારા જણાય એવી પર્યાય લીધી, છતાં પર્યાય જણાય છે પાણીની, એમાં તારા કાઢી નાખાય, બરાબર? પછી ત્રીજો એ શું કહ્યું? ત્રીજા એ એવી પર્યાય જણાય છે, એટલે તારા જણાય છે એવી પર્યાય જણાતી હતી એ કટ નહીં, અને દળ ગણાય એવી પર્યાય જણાય છે, જ્ઞાયક જણાય છે એવી મતિષ્ઠની પર્યાય જણાય છે, મને ઉપયોગ જણાય છે બરાબર. પછી ચોથા એ શું કહ્યું?
મને તો દળ જ જણાય
છે, બસ પાણી દળ જણાય છે, પર્યાય નહીં. અને પર્યાયમાં પ્રતિભાસ છો તારાનો એ નહીં, એટલે ત્રણેય ખોટા અને એ ખાચો, એક સોમનેટ નો સંત સાચો બાકી મને ખોટાય છે. છકે છેક બહુ સારી વાત પડી, આ જયકુમાર છકે છેક બહાર પડી ને જયકુમાર કે આ તો જપાવા જેવું છે, સમજી ગયા? તો એને ધર્મપત્ની કે એ તો મારે છપાવવું છે, પૈસા મારે આપવા છે, ભૂલી ખૂબ નાની થઈ ગઈ. બે ભૂલ છે, પર્યાયની કરતા બધી અને પર્યાયની પર્યાય જણાય, પર્યાય જણાય છે ત્યાં દ્રવ્ય ન જણાય, ખલાસ. પર્યાય જાણવામાં આવી તો દ્રવ્ય રહી ગયું ને આખું, ભેદ જણાય તો અભે છૂટી ગયું ઉપયોગમાંથી, ઉપયોગમાંથી અભેદ આખું છૂટી જાય ત્યારે પર્યાય જણાય, ભેદ જણાય. પણ અભેદને જાણતા તો ભેદ જણાશે ને, પાછું એ ને એ આવ્યું લાગતું, પાછો વ્યવહારમાં આવ્યો કે અભેદને જાણતા તો પર્યાયના ભેદ જણાય ને, આનંદનો ભાવ આવ્યો. હા હા, તારે શું કરવું છે ભાઈ? અભેદવાદ થઈ ગયો ટેમ્પ્યો બોલવું કરવું.